वीर संवाद 2487 आषाढ़ वर्ष 30 रविवार तारीख 30/7/61 ना दिने परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी नु श्री समयसार शास्त्र नी गाथा 12 ना भावार्थ पर सुवर्णपुरी मां प्रवचन
नमो नोई सवयंतानम नमो नोई सवसिदानम नमो नोई सवायरियां नमो नोई सवजयनम నమోనుది సౌ త్రిగాలవతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామద మోక్షదం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ యో మంగళం రూపమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మోక్ష మంగళం నమస్మరి స్వాహా స్వానుభూత్యా చాస్తి స్వాహాయ భవాయ సర్వాహ
સમયસારની 12મી ગાથા એનો ભાવાર્થ ચાલે છે. શું એમાં કહ્યું અને શું હવે એનો અર્થ કરે છે? આત્મા આ દેહથી ભિન્ન વસ્તુ એનો કાયમનું ધ્રુવ ચૈતન્ય જ્ઞાય ભાવરૂપ એક સ્વભાવ એનો અંતરમાં આશ્રય અને અવલંબન કરવાથી સમ્યક દર્શન થઈ શકે છે. તેથી વ્યવહારને જૂઠો કયો છે એટલે કે આત્મા એક સ્વરૂપે ચૈતન સામાન્ય છે તેને આત્મનું ભૂતાર્થ સ્વરૂપ કહ્યું છે. અને એ આત્માની એક સમયની પર્યાય અવસ્થા હાલત અને રાગાદિ ભાવ એ બધા જૂઠા છે, આત્મા નથી. એટલે કે તેના આશ્રય લાભ થતો નથી. તેથી તેને ગૌણ કરીને ત્રિકાળ ચૈતન સત્તાની અંતર્મુખ થઈને અવલંબન કર તો તને સમ્યક દર્શન જ્ઞાન થાય. એ બતાવા ત્રિકાળ ચૈતનની સત્તાને સજ્જ કીધી અને વર્તમાન અવસ્થા સત્ય હોવા છતાં તેનો આશ્રય લેવા લાયક નથી ને ત્રિકાળી ચીજ નથી. તેથી તેને ગૌણ કરી અને નથી નથી એમાં એમ કહેવામાં આવ્યું. ત્યારે પ્રશ્ન રહ્યો કે હવે છે કે નહીં એની દશામાં કાંઈ? તમે તો એક જ વાત કરી તો વ્યવહાર નહીં, કોઈને પ્રયોજનવાન છે અસત્ય છે માટે પ્રયોજનવાન જ નથી. એક જ પ્રયોજનવાન છે હિતને માટે. એક સમયનો ચૈતન પ્રભુ પુરાણ એક સ્વભાવી એ જ સાથો છે, એ જ સત્ય છે, એ જ પરમ સત્ય સ્વભાવના સાધન માટે એ જ આશ્રય કરવા લાયક માટે તેને સજ્જ કયો. વ્યવહારને અસજ્જ કયો નથી. કહ્યું કે અસજ્જ કયો તો એ તો ગૌણ કરીને આશ્રય છોડાવવા, ત્રિકાળનો આશ્રય લેવા માટે તેને અસજ્જ કયો હતો. પણ કોઈ કોઈ જીવને કોઈ વાર વ્યવહાર નહીં પણ પ્રયોજનવાન છે એની વાત ચાલે છે. જ્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર ની શુદ્ધ ઉપયોગ ની પ્રાપ્તિ પૂર્ણ ન થઈ હોય ત્યાં સુધી એને સમ્યક દર્શન ને જ્ઞાન પ્રાપ્ત થવા છતાં શુદ્ધ ઉપયોગ ની પ્રાપ્તિ રૂપ અભેદ દશા ન થાય એને વચમાં જ્ઞાન ની અવસ્થા, શ્રદ્ધા ની અવસ્થા વગેરે અવસ્થા છે તો એનો એક અંશ ત્રિકાળીનો પણ તેને તે પ્રકારે જાણેલો પ્રયોજનવાન છે. આ પ્રકારે અંશ નિર્મળ છે, આટલો રાગ છે, આગળ વધતા નિર્મળ અંશ વધે છે, રાગ ઘટે છે એમ એક એક ભાવ અનેક ભાવપણે બતાવીને વ્યવહાર નહીં ત્યાં પોતે જાણવા લાયક સિદ્ધ કરે. સમજાણું કઈ? અહીં સુધી આવી જુઓ. એ અશુદ્ધનાયનું પ્રથમ તેટલું યથા પદવી પ્રયોજન વાળું છે. આ ઝીણું છે હવારથી, આ તો ઝીણું છે હવાર છે. હવારથી તો બધું જાણે પોતા ઉપર લાગુ પડે એવું છે એમ લાગ્યું એને. આ ઝીણું છે મૂળ તત્વ છે. આ મુદ્દાની રકમ એ છે ભગવાન આત્મા શ્રદ્ધા જ્ઞાન માં બરાબર પરિણમો રૂચ્યો બોલ્યો ત્રિકાળી વસ્તુ તથા જેને શુદ્ધ ઉપયોગ રૂપી પર્યાયની પૂર્ણતાની પ્રાપ્તિ ન હોય એવા જીવને યથા પદવી પ્રયોજન વાળું અશુદ્ધ નયનું કથન છે. જ્યાં ત્યાં તેને જેટલા નિર્મળ અંશો સંન્યાસ દર્શન જ્ઞાન ચારિત્રના પૂજ્યા હોય એ વ્યવહાર નયનો વિષય છે. ભેદ છે માટે, અંશ છે માટે, રાગ આદિ હોય એ પણ વ્યવહાર નહીં નો વર્તમાન પૂરતો એનો વિષય, એટલે એને જ વ્યવહાર નહીં કહેવામાં આવે. એ જ્યાં સુધી પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જેટલું અશુદ્ધ નહીનું કથન છે એટલે જેટલા પ્રકારની નિર્મળ પર્યાય ને રાગના ભંગ ઉઠે છે તેટલું યથા પદવી તે ગુણ સ્થાન યોગ પ્રયોજન વાળું જાણેલું પ્રયોજન વાળું છે. જાણવું નક્કી કરવું જોઈએ. આ પ્રમાણે વસ્તુ પૂર્ણ હોવા છતાં પર્યાયમાં અપૂર્ણતા છે. જ્યાં સુધી વ્યવહાર જાણી લો પ્રયોજનવાન કહેવામાં આવે. સમજાણું કઈ? ત્યાં પણ કોઈ બી ઝોપડા જોયા હોય એની શીર થી સમજાય. એમાં આખી જિંદગી માં લૂંટા લૂંટ ચૈતન્યના ગુણની, ચૈતન્યના ગુણની લૂંટા લૂંટ. લૂંટા લૂંટ ના બે અર્થ થાય છે. એ ચૈતન્યના ગુણ ને લૂંટીને ભેગા કરે અને એક લૂંટાવાદી એ બે પ્રકાર છે. લૂંટાવાદી લૂંટ માં લૂંટ 24 કલાક ખોલે ખોલ. ભગવાન આત્મા ચૈતન સત્તા વિનાયક મૂર્તિ પરમ આનંદ ની સાક્ષાત નિત્યાનંદ મૂર્તિ એની રૂચિ અને એના શ્રદ્ધા ને એના આદર ના વિના દયા દાન આદિ ના વિકલ્પો પુનપાપ ના ભાવો એનો આદર ને સત્કાર ને બહુમાન એ ચૈતન ના ગુણો નો લૂંટા લૂંટ થઈ જાય. એ શાંતિ ના લૂંટારા એ ભાવ છે. બધા બાર ની વાત નથી, બાર બાઈ નું છોકરા લૂંટારા છે એની આ વાત નથી. આની ભગવાન આત્મા એક સમય નું કામ કસાય એટલે કે જ્ઞાન ભાવ સ્વભાવ રૂપ એનો આદર કર્યા વિના શ્રદ્ધામાં તેને ઝીલ્યા વિના જ્ઞાનમાં તેને જ્ઞેય કર્યા વિના રમણતામાં તેનામાં રમ્યા વિના એ પુણ્યને પાપના એકલા ભાવો એનો આદર કરી આ ઠીક છે એમ કહીને ચૈતન્ય શ્રદ્ધામાં ગુમાયો છે. સમજાણું કઈ? ચૈતન રતન સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ જેને સર્વજ્ઞો પૂરણ પરમાત્મા નું રૂપ જેને વર્ણવે છે અને એવું છે ગુમાયો એ શ્રદ્ધામાં ગુમાયો ઓકે છે. એ શ્રદ્ધા પ્રગટ કરવા માટે પૂરણ સ્વરૂપમાં એકાકાર થા એનો એ જ ભૂતાર્થ ને એ સાચું છે. એ જ સાચું છે. અવસ્થા ખોટી છે. આશ્રય કરવા લાયક નથી માટી પણ ક્યારેક અવસ્થા જાણવા લાયક રહે છે કે નહીં. પૂરણ વસ્તુ પ્રાપ્ત ન થાય જ્યાં સુધી ત્રિકાળ વસ્તુ થી ભૂતનામ સત્ય છે એ પરમ સત્ય છે એ સત્ય જે છે એમ દ્રષ્ટિ હોવા છતાં સ્થિરતાની રમણતાની પરિપૂર્ણતા પ્રાપ્ત ન હોય ત્યાં સ્થિરતા અપૂર્ણ છે. ને રાગ ભાગ પણ યથા પદવી જેમ છે તેમ તેને જાણવું, એ વાત પાઠ પ્રમાણે કરી. હવે જરી અર્થકાર એમાંથી બીજી વાત થોડી કાઢે છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શન ની પ્રાપ્તિ ન થઈ હોય એ તો એમાંથી ન્યાય કાઢે છે. પાઠમાંથી આ શૈલી આટલી છે. સમ્યક દર્શન થયા છતાં, સમ્યક જ્ઞાન થયા છતાં પર્યાયમાં પૂર્ણ શુદ્ધ ઉપયોગ ની પ્રાપ્તિ નથી, એથી તેના ભેદ ભંગમાં એ વર્તમાન દશામાં રહ્યો છે. એને જાણેલો પ્રયોજનવાન ત્રિકાળ ની સામે આ જ્ઞાન ને જોડીને પ્રમાણ જ્ઞાન કર્યું. અગિયારની હારી બારમી ગાથાની સંધિ તો આટલી છે. સમજાણું કઈ? પણ જયચંદ્ર પંડિત એમાંથી એક વાત કાઢે છે કે સંન્યાસ દર્શન ન થયું એને શું કરવું. સંન્યાસ દર્શન જેને ધર્મ ની પહેલી શ્રેણી નથી એને શું કરવું. આ તો સંન્યાસ દર્શન થયું અને ચારિત્ર ની પૂર્ણતા થઈ નથી એને માટે વ્યવહાર પ્રયોજનમાં નિશ્ચય સચ તે આદરણીય. સમજાણું કઈ? તો એ કે છે આમાં વાંધા ઉઠાવતા કયું છે, એ બરાબર કયું છે, એ ગાથા પ્રમાણે છે. હવે એમ એ જણાવું ભાઈ ગાથામાં તો આ બે વાત છે, બાપુ છે એનું આગ્રહ કરું. અહીં તો એમાંથી જરી સંન્યક દર્શન પહેલા એને શું કરવું. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન એટલે કે આત્માનું સ્વસંવેદન જ્ઞાન, સંન્યક ચૈતન્યનું આત્મજ્ઞાન અને સદ્ધાંત ભગવાન આત્મા રાગ ને એ જાણતો, બંધ ને અહિત જાણતો, સ્વભાવ ને આખો ઉપાધિ માનતો, એવા અંતરના સદ્ધાંત ભાન જેને થયું નથી એવું સદ્ધાંત જ્ઞાન જેને થયું, પ્રાપ્તિ રૂપ સંન્યક દર્શન ની પ્રાપ્તિ ન થઈ હોય જ્યાં સુધી, ત્યાં એને શું કરવું. એ તો એનો ખુલાસો ન આવ્યો. તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે અહીં આવ્યું એને શું કરવું કે જેમનાથી જેનાથી યથાર્થ ઉપદેશ મળે વજન છે. એટલી તો એને તુલનાની લાયકાત તો એને મેળવી જોઈએ જેનાથી યથાર્થ ઉપદેશ મળે. વાસ્તવિક નિશ્ચય, વાસ્તવિક વ્યવહાર, વાસ્તવિક ઉપાદાન, વાસ્તવિક નિમિત્ત જે જેની મર્યાદા જે તત્વની જેમ છે એવો ઉપદેશ યથાર્થ કરનાર હોય. જેમનાથી યથાર્થ ઉપદેશ મળે આ જવાબદારી હોય એક જણ તો ત્યારે પહેલેથી યથાર્થ ઉપદેશ આની પાસે મળે એમને શીખવું પડે છે. એવા જીન વચન નું સાંભળવું ધ્યાન રાખજો એમાં દીકરે એવા જીન વચનો નું સાંભળવું એટલે જેને હિત કરવું છે એને તો વિતરાગી ભાવ પ્રગટવાની જિજ્ઞાસા છે ને. દોષ ને ટાળી અને નિર્દોષતા પ્રગટવી એટલી તો એને જિજ્ઞાસા હોય ને. સમજાય છે કઈ? દોષ ટાળવા અને નિર્દોષ થવું આ તો એને હોય ને. શું પહેલો પહેલો ભલે સમ્યક દર્શન પહેલા તો દોષ ને છોડવા અને નિર્દોષ એટલે વિતરાગ ભાવ ને નિકાર કરવો એવી જ એની જિજ્ઞાસા. ધર્મની જિજ્ઞાસા વાળાને શું છે એનામાં, અરે આ રખડીએ છે ને વિકારથી, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન ને વિકાર ભાવ એ મારે જોતા નથી, એ અધર્મ છે, એ દોષ અધર્મ છે. એટલે દોષ મારે નહીતર પણ એ જિજ્ઞાસા ધર્મની ક્યાંથી આવી? એ વિકાર જે ઉપાધિ ભાવ છે તે મારે છોડવા છે, અને નિરુપાધિ મારે પર્યાયમાં અવસ્થામાં વિતરાગી નિરૂપાધિ નિર્દોષ દશા જોઈએ છે.
બરાબર.
એમ જેને જિજ્ઞાસા હોય એને એના ખ્યાલમાં એ વાત આવી જાય આ રીતે કે યથાર્થ ઉદ્દેશ મળે એવા જીન વચન નું હમણું જુઓ, જેની વાણીમાં વિતરાગતા આદરણી બતાવવાતી હોય, કેમ કે એને નિર્દોષ થવું છે, પોતાને નિર્દોષ થવું છે અને સદોષ જુટાવવો, તો એને જેની વાણીમાં વિતરાગતાનું પ્રદર્શન થતું હોય, વિતરાગતાનું કથન આવતું હોય, રાગના કણને પણ આદરવા જેવું નથી અને ટીકાલ ચૈતન આદરણી કહી અને નિર્દોષ પર્યાય તે પ્રગટ થાય તે એ પ્રગટ કરવી માટે તેને એ અપેક્ષા આદરણી કહેવામાં, એના ઉપદેશમાં વિતરાગ ભાવ દ્રષ્ટિથી માંડીને પૂર્ણ રમણતા સુધી એકલો રાગ ને પુણ્યપાપના વિકલ્પ ને નિમિત્ત એનું અવલંબન છોડાવતું હોય એ ઉપદેશનું કથન, અને ચૈતન્યક ભાવ છે તેમાં વિતરાગતા એની અપેક્ષા કરાવતું હોય, આટલી તો એની જિજ્ઞાસા શ્રોતામાં જોશે.
બરાબર.
સમજાણું કઈ સમજાય? આટલું તો જોયે ને એક માણસ, મારે ભાઈ નિર્ધન છો, મારે લક્ષ્મી જોઈએ છે. પછી લક્ષ્મી ક્યાં પેદા થાય એ વાત સાંભળે? લક્ષ્મી ભાઈ ખોટ ખોટની વાત કહેતો હોય તો સાંભળે? એમ ભગવાન આત્માને વિકાર વિકાર દોષ પાપ અધર્મ પરાધીનતા ઉપાધિ ભાવ, અરે એ ઉપાધિ ભાવ તો દુઃખદાયક સંસાર છે, મારે તો હવે ધર્મ કરવો છે. એટલે કે ઉપાધિ ભાવ પછી બંને પાપ બે હો ઉપાધિ, અને મારે તો નિરુપાધિ થવું. એટલે તેની જિજ્ઞાસામાં રાગ રહિતની વાત કોઈ કહેનાર હોય અને વિતરાગ અકસાય ભાવ બતાવનાર હોય એનો ઉપદેશ એને સાંભળવો.
બરાબર.
સમજાણું કઈ? એમાં કોઈ દોષ તો એને છોડવા છે, અને ઓલો દોષ સ્થાપન કરે કે આ વાત કરતો તને લાભ થશે, પણ એ તો દોષ તો છોડવા છે, છોડવાને સ્થાપન કરે કે એનાથી તને લાભ થશે તો એ યથાર જીન વચન નો ઉપદેશ નથી.
બરાબર.
એ વિતરાગી વચન નો ઉપદેશ
નથી.
વિતરાગ યથાર્થ જેમનાથી ઉપદેશ મળે છે એવા એની વ્યાખ્યા કરી પાતી. યથાર્થ એટલે શું? એમ એવા જીન વચનો નું સાંભળવું. બધા કે ભગવાન ના અમે વચનો કહીએ, ભગવાન પણ ભગવાન ના વચનો બાપુ, ભગવાન ના વચન માં અકસાય ભાવ નિતરતો હોય, અકસાય ભાવ પ્રગટ થાય તે વાત નિતરતી હોય, અને કસાય નો અંશ પણ ઉપેક્ષા કરવા લાયક હોય એમ એનો જેનો ઉપદેશ હોય. સમજાણું કઈ? એ તો બરાબર છે કે નહીં? એ જોવાનું ભ્યા આ શું છે, કેનો અર્થ ચાલે છે? જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એટલે એવા જીન વચનો નું સાંભળવું, એવા વિતરાગી વચનો વાક્યો નું સાંભળવું, જે વાક્યોમાં અકસાય સ્વભાવ સ્થાપિત થતો હોય અને વિકાર ભાવની ઉપેક્ષા થતી, એવા ઉપદેશને જીન વચનનો ઉપદેશ યથાર્થ કહેવામાં આવે. બરાબર છે સજીભાઈ? એટલી ખબર ન હોય ને કે હું ધર્મ નો જિજ્ઞાસુ છું, પણ ધર્મ તો ધર્મ નો અર્થ તો નિર્દોષતા છે, તો નિર્દોષતા નો અર્થ તો વિકાર એમાં આવે નહીં, અને વિકાર નો આવે એનો તો ત્યાગ બતાવે. વિકાર નો ત્યાગ અને અવિકારી ચિદાનંદ પૂર્ણ સ્વભાવ એનો આશ્રય એટલે નિર્વિકારી નું થાપણ.
બરાબર.
એવો જેને ઉપદેશ જેનાથી જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એવા જીન વચન નું સાંભળવું, સમજાણું કઈ, જેમાં રાગ થી લાભ થપાતો હોય, સંયોગ ઉપર જા લક્ષણ એનાથી તને ધર્મ નો લાભ થશે એમ થપાતું હોય, એ જૈન વચન નો ઉપદેશ નથી. પણ જવાબદારી છે આમાં મોટી. નહી વિવૃક્ષ એટલે વ્યવહાર નહીં થી લાભ બતાવે, જે જ્ઞાન કરાવે પણ એનાથી લાભ બતાવે જેનું વચન નો ઉપદેશ નથી. શું કે કહો, વ્યવહાર થી થાય, શું થાય? વ્યવહાર થી થાય એટલે દોષ થી નિર્દોષતા થાય, વ્યવહાર એટલે ભેદ ને સદોષતા. તો ભેદ ને સદોષતા થી ચૈતન્ય નો વિતરાગી ભાવ થાય. સમજાણું કઈ આમાં? ભાઈ કે છે ઉપદેશ ઉપર માં કઈ દે છે, કઈ એવું નથી. હો વાત તો હાથ ઉપર એ આ એક લીટી ને જોઈ લીધો, જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એ મારે એવી જયચંદ પંડિતે પણ અર્થ વચની કામ એવી સરસ લીધું છે કે ભાવને જળવાઈ રહે એવી શૈલી હતી. હજી તો સંયગ દર્શન ધર્મ પામ્યો નથી, એને સંયગ દર્શન એટલે નિર્દોષતા, સંયગ પ્રતીતિ એટલે નિર્દોષ દ્રષ્ટિ, સંયગ શ્રદ્ધા એટલે નિર્વિકારી દ્રષ્ટિ, અને રાગને વિકારને પામવું એ વિકારી દ્રષ્ટિ. એટલે વિકાર વાળી, ઉપાધિ વાળી, ભેદ વાળી ઉપાધિ, વિકાર દ્રષ્ટિ. વિકાર દ્રષ્ટિ કહો કે મિથ્યા દ્રષ્ટિ કહો, નિર્વિકારી દ્રષ્ટિ એટલે સંયગ દ્રષ્ટિ, નિર્વિકારી દ્રષ્ટિ. સંયગ દર્શન એટલે નિર્દોષ દ્રષ્ટિ. હવે નિર્દોષ દ્રષ્ટિ જે થાપતો હોય કે નિર્દોષ દ્રષ્ટિ ચૈતન્ય અવલંબે પ્રગટ થાય, એ નિર્દોષ દ્રષ્ટિ રાગ ને નિમિત્ત ને અવલંબે પ્રગટ, આ એ જીન વચન નો ઉદ્દેશ છે. સમજાણું કઈ દાસ? એક વાક્ય પર ઉપદેશ ની વ્યાખ્યા કરીને સાધારણ માણસ એમ કે જો એ તદ્દન પવિત્ર હોય દશામાં પવિત્ર હોય તો એને ધર્મ કરવાની જિજ્ઞાસા થાય નહીં, તો પવિત્ર છે. સમજાય છે? અને જો એની દશામાં અપવિત્રતા, મલિનતા, ઉપાધિ હોય તો એને ભાવ થાય કે મારે નિર્મળ નિર્દોષ થવું છે. અને નિર્દોષ થવું છે એ પણ નિર્દોષતા કઈ પર્યાયમાં બહારથી આવતી, એ વસ્તુમાં નિર્દોષ સ્વભાવ કહો, ન્યાય ભાવ કહો, એક રૂપ નિરૂપાધિ સ્વભાવ ભાવ કહો, તો એવા નિરૂપાધિ ચૈતન સ્વભાવમાં દ્રષ્ટિનો વિષય બતાવતા હોય, વિતરાગતા ચૈતન્ય આશરે થકી બતાવતા હોય, રાગને નિમિત્તનો ભાવ છોડવા લાયક છે. અહીં તો જાણવા લાયક કહ્યું હતું ને, એટલે છોડવા લાયક તો આવી ગયો ભૂતાર્થ થઈ ગયું, એવા એના ઉપદેશ માં તેની વાત આપતી હોય. સમજાણું કઈ? અજ્ઞાની ને સમજાવવા વ્યવહાર થી સમજાવે, પણ તે વ્યવહાર આદરણીય નથી, ભેદમાં રોકાવવું એ આદરણીય નથી. અભેદ ચૈતન મૂર્તિ પ્રભુ આખો અખંડ આનંદ છે, એટલે એકરૂપ સ્વભાવ છે. એને એનું એમાં રૂચિ પ્રતીત ને કરાવવાનો ઉપદેશ હોય, અને વિકાર દયાદાન કે પુણ્યપાપના વિકલ્પ થી હઠવાનો ઉપદેશ જેનો હોય એને જીન વચન નો ઉપદેશ કહેવામાં આવે. સમજાણું કઈ? જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે. સંભળાય છે ને? થોડું 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 હમણાં શું થાય, અમારે કેતા હતા કે મારું ગઈ જિંદગી આવે બધી ગઈ બધી વાત શું કરવું પણ થાય, રાણા હતા ત્યારે થયું નહીં. જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે સમજવે જેવા મોટી પરીક્ષાની એક ઊંચી મૂકી. સમ્યક દર્શન પહેલા હું કરવું એમ કે છે, એને એવું શ્રવણ કરવાનો ભાવ આવ્યા વિના રે નહી. સત્ય ઉપદેશ શું છે? પરમ સત્ય, એની પ્રાપ્તિ થાય અને અસત્ય એવા દુષ નો જય નાશ થાય. સમજાણું કરાય એને કે ધ્રુવ ત્રિકાળ ચૈતન શું છે અને દુષ નો વ્યય અને નિર્દોષતા ની ઉત્પત્તિ એવો જેનો ઉપદેશ હોય, પછી ગમે તે અનુયોગ ની વાત કરતો હોય પણ એમાંથી નિતારીને કાઢતો હોય વિતરાગ નિર્દોષ ભાવ. સમજાણું કાંઈ તો કે છે, એવા જીન વચનો એવા વિતરાગી વચનો નું સાંભળવું અજ્ઞાનીઓ રાગ ને કુન ને ધર્મ બનાવે અને નિમિત્ત ના લક્ષ્ય લાભ થાય. સારા નિમિત્ત મળે તો લાભ થાય એટલે ન્યાય ના લક્ષ ચોંટાડી રાખે છે. એ જીન વચન નો ઉપદેશ છે જ નહીં. એ વચનો નું સાંભળવું એ સાંભળવાનો ભાવ તો વિકલ્પ છે, પણ એને સત્ય શોધવા માટે આવા સાંભળવાનો ભાવ આવ્યા વિના રે નહી. સમજાણું કયામાં કે સાંભળીને પછી ધારણ કરવું, જેમ ગોઠ કોઈ હારી આપે ને ભૂખ લાગી હોય ને જેમ ધારી રાખે અંદર માં એમ ધારી રાખવું, આ આમ કહેવા માંગે છે. સમજાય છે કાંઈ? આ નિર્દોષ આત્માની દશા પ્રગટ માટે પુણ્ય પાપ ના વિકલ્પ ને સંયોગ થી હટાવવા માંગે અને ચૈતન ના પ્રવાહ માં વાળવા માંગે છે. એમ એને સાંભળીને ધારી રાખવું જોઈએ. સાંભળીને આખા ને સાંભળ્યું કાઢી નાખે તો એને સાચા સત શ્રદ્ધા ની જિજ્ઞાસા. સમજાણું કઈ? અરે કાલ સવારે સાંભળ્યું તો ખરું, પણ શું કઈ ખબર નહીં એમ. ના તારા રૂપિયાની ખબર રહેશે કે નહીં કે આ મૂડી આટલી દિવાળી હતી 5 લાખ ની અને આ 1.5 લાખ ભર્યા ને 1.5 લાખ થયા, એની ખબર પડે કે નહીં? એને ભાઈ ખબર પડે કે નહીં? પણ એમાં એને ભાઈ આ 5 લાખ આપણે ગણતા હતા બધું સરવર અને ઓણ ની પેદા 1.5 લાખ ની છે, કર્જ 25,000 નો ફીઓ લાગે છે, 1.25 લાખ રૂપિયા લાગે છે, 5 ને 2.5 7 લાખ ની મૂડી હોય છે. સરવર એક નહીં એના આંકડામાં વૃદ્ધિ છે, જેનો રૂચિકાર એ વાત એની ધારણામાં ચોટી જ હોય. બરાબર છે કે માંગ નહીં? એને ખબર નથી ધંધા મોટા કરે છે એમને પછી ખબર હોય કે આટલા રૂપિયા મારી પાસે છે, આનો પેદા થાય છે, આટલી આ વધ્યા. એમ એની ધારણા પકડ થઈ જાય, પકડ. સમજાણું? પકડ એટલે ધારી રાખે, પ્રેમથી ધારે. સમજાણું? શુદ્ધ વચનો સાંભળી અને પ્રેમથી સાંભળે એ શબ્દ છે નાના ક્ષેપક વંતરી એવી વાત એનો આવે. આ વાત આ જ દુષ ને સાવવાની, નિર્દોષ ને પ્રગટ કરવાની રીત ગાશે. એ જ ઉપદેશ થતો એ પકડી રાખે, પાછો એનાથી વિરોધ ક્યાંય મળતો હોય તે ન્યારે મેળવે. પણ સાંભળવા શું કરવા જાય છે? ત્યાંથી એને ખ્યાલ હોય કે આ મળતું હોય ત્યાં. અહીં તો એમ કીધું જેનાથી યથા મળે એવા વચન નું સાંભળવું, જ્યાં ઊંધા મળતા હોય તો સાંભળવું એમ ભેગું કહ્યું નથી. જેનો પણ શુભ ત્યાં ઊંધું મારતા હોય ત્યાં. તો સમજાણું કાંઈ? ભાઈ તો પ્રાણા હોય તો બધું સાંભળવું એ પડે. શું કીધું? આ ધારણ કરવું, ધારી રાખવું. ઓહો, એક રાગ નો નાનામાં નાનો કણ પણ તે બંધન ને દોષકારક કેમ કહે છે? અને રાગ રહિત આત્મામાં આવવું એને નિર્દોષ ને પવિત્ર માર્ગ કહે. એમ સાંભળેલું પકડી રાખવું, ધારી રાખવું. તથા જીન વચનોને કહેનારા, આ પેલી વાણીની વાત કરી, હવે જીન વચનોને કહેનારા એટલે વિતરાગા નિર્દોષ ભાવને બતાવનારા, વિતરાગ ભાવ કહો જીન વચન કહો કે નિર્દોષ ભાવ કહો, એક જ વાત, નિર્દોષ ભાવને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, વિતરાગી સંતોની ભક્તિ, જે કોઈ એના એની હારી સંધિ કરી છે ને એવા જીન વચન ને કહેવાનું સાંભળવો, એ વાણીને ધારવો, એટલી વાત લીધી. પછી એના કહેનારા, સચ વાત ને કહેનારા, કહેનારા તો કોઈ આત્મા હોય કે નહીં, કે કહેનારો કોઈ જડ છે, કેનારા આ તો નિમિત્ત સમજી વાત લો, કેનાર વાણી તો કહી શકે ભાઈ હા બધા મફતમાં બે શકી, એ વાણી જેનામાંથી નીકળે છે એનો વિકલ્પ ત્યાં નિમિત્ત છે, એવા જીન વચનો ને કહેનારા શ્રી જીન ગુરુ, વિતરાગી દ્રષ્ટિવંત, વિતરાગી જ્ઞાનવંત, વિતરાગી ચારિત્રવંત, એવા જીન ગુરુની ભક્તિ, વિતરાગ થી મોટા, વિતરાગ ભાવે મોટા, વિતરાગ ભાવના દ્રષ્ટિ વિતરાગ ભાવે મોટા, જ્ઞાનના વિતરાગ ભાવે મોટા, અને સ્થિરતાના વિતરાગ ભાવે એની ભક્તિ, કન્યક દર્શન નો પામ્યો હોય એને આ પેલું કરવું એમ કહેવામાં આવે. હું સમજાણો કે કેનાર નું લીધું, ભગવાન તો નથી અત્યારે, તો જીન બિંબ ના દર્શન, જીન બિંબ ના દર્શન, બિંબ કોને કહે, વિતરાગી મૂર્તિ હોય એવા વિતરાગ હતા એવું ના પ્રતિબિંબ હોય, જીન બિંબ એનું નામ કહેવાય, જેવા ઈ એવું નિર્દોષ અક્રિય જાણે કેવલ જ્ઞાન રાજથી રહી થયેલું, આમ ત્રણ કાળ ત્રણ લોક ને જાણતા દીખતા એવા એક સ્વભાવી આત્મા જેને પ્રગટ થયો છે એની મૂર્તિ જીન બિંબ, એવા વિતરાગ નું બિંબ એને માથે બીજું હોય શકે, એ પ્રતિમા માટે બીજું ન હોય, રાગ ને શણગાર ને ઢીકણું ફીકણું એમ કે છે, એવું જીન બિંબ અમે હોવું જોઈએ, વિતરાગી મૂર્તિ એને માથે આ લુગડાન આ શું કહેવાય છે દાગીના રૂપાના હોનાના માથે જીન બિંબ કહેવાય નહીં, એવા વિતરાગ મૂર્તિ હતી, એવી વિતરાગ મૂર્તિ એટલે સ્વરૂપ વિતરાગ, એવું સામે હરીસામાં પણ એવું દેખાય ને, જો આમ હોય એમાં હરીસો પડતો છે બીજો પડતો છે, આમે ઉભો નગર ને ન્યા દેખાય લુગડા એમ દેખાતું છે, જીન બિંબ જેની વિતરાગતા પ્રગટ વ્યક્ત પૂર્ણ થઈ ગઈ છે એવા ભગવાન ની પ્રતિમા, જીન બિંબ કો સમજાણો, એના દર્શન, એના દર્શન વિતરાગી મૂર્તિના એને દર્શન સ્મરણમાં લાવવા, દર્શન કરવા એના વિચારમાં, ઓહો વિતરાગના વિરહ છે, એ વિરહમાં વિતરાગ મૂર્તિ સામે આ પરમાત્મા હતા, જેની પ્રતિમા જેમ સાર જીન બિંબ, જીન સારખી દ્રષ્ટિમાં બહુમાં ઘણા દાસ ગમ કહું, જેને અલ્પભવ સ્થિતિ કહત બનારથી અલ્પભવ સ્થિતિ જાતી, તોય પ્રમાણે જીન પ્રતિમા જીન સારખી, આમ ભગવાન જાણે ભગવાન પણ બેઠો ભગવાન પણ એવા જીન બિંબના સંન્યક દર્શન પામવા પહેલા આવા એને દર્શન હોવા જોઈએ, સમજાણું કઈ, આ ઇત્યાદિ ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવર્તન જીન બિંબના દર્શન એનું સ્થાપન એની પ્રભાવના વગેરેનો ભાવ એને સંન્યક દર્શન પહેલા પણ આવ્યા વિના રહે ઇત્યાદિ માં વ્યવહાર માર્ગ, એ વ્યવહાર માર્ગ છે શુભ ભાવ, હજી એને વ્યવહાર કરનાર જાગ્યો નથી, પણ અહીં વ્યવહાર માર્ગ એટલે આ શુભ રાગ, આ જાતનો સંન્યક દર્શન પહેલા આવો ભાવ એને હોય, હોય એને ઈ કરે એમ કહેવામાં સમજાણું કઈ વ્યવહાર માર્ગ માં પ્રવર્તવું પ્રયોજનવાન છે. વ્યવહાર નો ઉપદેશ એને આમાં પ્રવર્તવું એવું ત્યાં એની દિશામાં હોય છે, હોય છે, એથી હોય છે. એટલે ત્યાં કહ્યું એનો એને આ હોય છે. જેને સમ્યક દર્શન ની પ્રાપ્તિ નથી એને આવા ભાવ હોય છે, હોય છે, તેને પ્રયોજનવાન છે એમ કહેવામાં એને એવા ભાવ હોય. સમજાણું એ વાત સમ્યક દર્શન થવા પહેલાની વાત આપણી કરી. હવે ગાથાની હારીના મેળ ની વાત થઈ ગઈ થી એને કરે છે. જેમને શ્રદ્ધાન જ્ઞાન તો થયા છે, જેમને આત્માનું જ્ઞાન અને આત્માનું દર્શન સમ્યક શ્રદ્ધાન થયા છે, પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ. શુદ્ધ ઉપયોગ ની પૂર્ણતા પ્રાપ્તિ થઈ નથી. સાક્ષાત એકલો આત્મા પૂરણ જે કેવલ જ્ઞાન જઈએ, શુદ્ધ નય નું પૂરણ સ્વરૂપ તો કેવલ જ્ઞાન છે. એનો વિષય છે આખો એ જુદી વાત. અત્યારે સમજાણો કે છે નીચે શુદ્ધ નય નો વિષય છે સાક્ષાત શુદ્ધ આત્મા. નીચે કે છે બીજી નીચે સાક્ષાત શુદ્ધાત્મા એટલે દ્રવ્ય નહીં, એકલી પર્યાય કેવલ જ્ઞાન જે શુદ્ધ નય નું ફળ એને શુદ્ધ નય નો વિષય કહેવામાં આવે છે. સાક્ષાત શુદ્ધાત્મા એ તો બે ત્રણ ઠેકાણે કહ્યું છે. આગળ આવે છે ને કેવળ જ્ઞાન આવે છે ને સત્તાવન બધે છે ઘણે ઠેકાણે છે. સમજાણું કાંઈ એ તો મોક્ષ માર્ગ પ્રકાશ ને બીજું છે સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થઈ થાય છે. બસ 29 જૂનું પાનું સાક્ષાત શુદ્ધ નહી તો કેવળ જ્ઞાન થઈ થાય છે. એક વી ઉપર ચાલો પછી એક મિનિટ પછી ચાલો એક વી ઉપર વિહમાં વ્યવહાર થી પ્રત્યક્ષ પણ કહેવાય સાક્ષાત શુદ્ધ નહી તો કેવળ જ્ઞાન થઈ થાય. પછી એક વી નો છેલ્લો કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહી થાય છે. બે કલાક માં બાવર ગુરુ નવામ એ એકો ને હતું તર એટલું તર પૂરી કરી બે કળશ પૂરા થયા ને જો એકો વિની કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહી થાય છે. એટલે કે હજી ઓલો વ્યવહાર ભાગ રહે છે ને પૂરણ સ્વરૂપ ની પ્રાપ્તિ થઈ નથી. સમ્યક દર્શન જ્ઞાન થયું પણ સાક્ષાત પ્રાપ્તિ નથી. એટલે કે શુદ્ધ નય નું ફળ તરીકે તેને વિષય તરીકે કહી દીધું એ કેવલ જ્ઞાન એકાકાર પ્રાપ્ત થાય તેમને પૂર્વ કથિત કાય એવા સમ્યક દ્રષ્ટિઓ એ પણ સમ્યક જ્ઞાનીઓ એ પણ પૂર્વ કથિત કાય એટલે એને પણ જેમનાથી અથાર ઉદ્દેશ મળે એવા જેન વચન નું સાંભળવું એમણે પણ જેનાથી યથાર ઉપદેશ મળે એવા જૈન વચન નું સાંભળવું ગંદર જેવા પણ ભગવાન નું સાંભળતા હતા. સમજાણો જેને અંતર મુહૂર્ત માં 12 અંગ ની રચના 4 જ્ઞાન પ્રગટ થયા આમ ભગવાન નું એ છે. સમ્યક દર્શન ને જ્ઞાન પ્રાપ્ત થયા છતાં પૂરણ પ્રાપ્તિ સ્વરૂપ ની પ્રાપ્તિ એટલે કે શુદ્ધ કેવલ જ્ઞાન થયું નથી તેમને પૂર્વ કથિત એટલે કે જેનું વચન સાંભળવું એને પણ આવે છે શુભ રાગ એવો સાંભળવાનો આવ્યા વિના રે એને સમ્યક દ્રષ્ટિને પણ એ વચનો શું છે પાછા ધારવા સમ્યક દર્શન જ્ઞાન ભલે પ્રગટ થયું. સમજાણું કાંઈ એ સાંભળવાનો વિકલ્પ છે ને, એ વાત બરાબર ધારે. જીન વચન ને કહેનારા જીન ગુરુ ની ભક્તિ કરે સમ્યક દર્શી જ્ઞાની, સમજાય છે? અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પણ જીન બિંબ ના પણ દર્શન કરે. સમ્યક દ્રષ્ટિ ને જ્ઞાની પણ વિતરાગ મૂર્તિ ના દર્શન પ્રભાવના વિગેરે સ્તુતિ સ્તોત્ર વિગેરે કરે ઇત્યાદિ, એ પણ વ્યવહાર માર્ગ માં આવ્યા વિના રહેતો સમજાણું કઈ. એટલી વાત તો પૂર્વે કીધી એટલી કરી. હવે નવું પરદ્રવ નું આલંબન છોડવાનું, અણુવ્રત મહાવ્રત નું ગ્રહણ, એટલે સ્વરૂપ ની સ્થિરતા તરફ આવતા એને પરદ્રવ ની તીવ્ર નિમિત્ત તરફ નું લક્ષ છે. એના ચિત્તના ઘણા નિમિત્ત ના લક્ષ પરથી ફરતા એને અણુવ્રત ને મહાવ્રત ના વિકલ્પો એ જાતના આવ્યા વિના રહેતા, એનું ગ્રહણ, ગ્રહણ એટલે એવો ભાવ એને હોય છે. પરદ્રવ ઉપર હજી અસ્થિરતા ને લઈને સંયક દર્શન જ્ઞાન થયા છતાં અવિરતિ ભાવમાં ઘણા પરદ્રવ્યો ના નિમિત્ત નો સંબંધ એને રાગમાં હોય છે. એટલે એને ઘણા જે ઘણા અશુભ ભાવ આદિ ના નિમિત્તો હતા એનાથી લક્ષ છોડીને અણુવ્રત ને મહાવ્રત ના પરિણામ નું ગ્રહણ થવું એવું સંયક દ્રષ્ટિ જ્ઞાની ને પણ આવ્યા વિના રહેતો. સમજાણું કઈ? પર પદાર્થ નું આલમન નિમિત્ત નું લક્ષ છોડાવીને રાગ એટલો છૂટે છે. અશુભ એવું છોડવા રૂપ અણુવ્રત પાંચમા ગુણસ્થાન વાળો હોય છે, એને બાર વ્રત નો રાગ હોય છે. છઠ્ઠા ગુણસ્થાન ને પંચ મહાવ્રત નો, એને ઘણા નિમિત્તો ના અવલંબન નો રાગ છૂટી ગયો છે. એનું ગ્રહણ એટલે એવો ભાવ એને હોય છે. સમિતિ સંયક દ્રષ્ટિ જ્ઞાની ને પણ મુનિપણા ની અંદર સમિતિ વ્યવહાર નો શુભ રાગ હોય છે. જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર ના લેવાનો ભાવ જોઈને સમજીને મૂકવું વગેરે. ગુપ્તિ મન વચન ને કાયાના ગુપવાનો વિકલ્પ થી બધો શુભ ભાવ છે. એ સંયક દ્રષ્ટિ જ્ઞાની ને મુનિ ને પણ આવ્યા વિના. પંચ પરમેશ્વર નો ધ્યાનરૂપ પ્રવર્તન શુભ ભાવ, હરિહંત સિદ્ધ આચાર ઉપાય સાધુ, પંચ પરમેશ્વર નું ધ્યાન વિચારમાં લઈ અને એનું પ્રવર્તન શુભ ભાવ નું, એ સંયક દ્રષ્ટિ જ્ઞાની ને પણ આવો શુભ ભાવ હોય. એ જાણેલો એને પ્રવૃત્તિવાન છે, એને વ્યવહાર નહીં થી એમ પણ કહેવામાં આવે, એને યા કરવું અને બીજા પાસે આ કરાવવું, એવા કથન આવે. સમજાણું કઈ? આવી વાત અરે પ્રભુ, આ પંચમ કાળમાં પણ આ મનુષ્ય દેહ મળ્યો અને એમાં જો કઈક અપૂર્વ દ્રષ્ટિ ને અપૂર્વ જ્ઞાન ન કરી જા, એ 84 ના અવતાર માં ક્યાંય આરા આવશે? દોરી તૂટી ક્યાં જઈ કેવી બારમાં ઝરણ ભરણ નહી આપે. આ જ્યાં માણસ મને માનતા હતા, અમને બહુ ઉઘાડ હતો અને બહુ મહાવ્રત પાડ્યા હતા, એ વસ્તુ થી રહીત દ્રષ્ટિ થયા વિના આવા ભાવ એને વ્યવહાર જાણવા લાયક આવે? ઉડા જ્ઞાની ને તો આવે, દ્રષ્ટિ થયા પછી આવે. આવો વ્યવહાર વચ્ચે આવે છે કે કરે છે અને કરાવે એમ વ્યવહાર ના કથન આવે, બાકી તેને જાણેલો પ્રયોજનવાન. સમજાણું કઈ? પંચ પરમેશ્વર ના ધ્યાન રૂપ પ્રવર્તન, પાંચ પરમેશ્વર નું ધ્યાન કરવું, વિચાર કરવો એને પરિક્રમણા માર્ગ ના કરવું, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી, એવા ધર્માત્માને પ્રમાણે સંગતિ કરવી, પરિચય કરવો. સમજાણો? એટલે કે એનાથી વિરોધ ની સંગતિ કરવી ને એમાં આવી જાય છે. સમજાવવાનું કઈ, અને વિશેષ જાણવા માટે શાસ્ત્રો નો અભ્યાસ કરવો, અભ્યાસ કરવો, સમજાય છે? એવો વિકલ્પ એને આવે, શાસ્ત્ર નો અભ્યાસ કરવો. વસ્તુની સ્થિતિ થઈ ગઈ થઈ, પણ છતાં પૂરણ નિર્મળતા પ્રગતિ નથી થઈ, એટલે શાસ્ત્રો નો અભ્યાસ કરવાનો પણ એને ચારે અનુયોગ વિચારવાના, ભણવાના. શાસ્ત્રો નો અભ્યાસ કરવો સંગત દર્શી જ્ઞાની થયા પછી પણ. જય ભગવાન. અભ્યાસ અભ્યાસ રીતે કઈ ખબર તમારે કેતા થવા જ કઈ ગયા મત ને તમારે ગોપાલ કે મારી વાત તો અભ્યાસ કરવો જોઈએ કે નહીં કઈ ગયા જતા ખરા અભ્યાસ કરવો તો જોઈએ કે મિત્ર મેળવાય નહીં અભ્યાસ કરવો જોઈએ. એટલા ચોપડા ફેરવો થશે દાણાના છે ને ધંધા નું સમજાણું કઈ શાસ્ત્રો નો અભ્યાસ કરવો એ જ્ઞાની ને કે છે અભિનંદી ને પેલું આવી ગયો એને તો બરાબર સાંભળવું વિચારવું સાંભળવામાં વખત ગાળવો વિચારવું કરવું આ શું કે છે ધાર્યું ધારવું એ તો પેલા માં આવી ગયું. એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી આ પ્રમાણે એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત આ પ્રમાણે અણુવ્રત ને માવ્રત ધારી સંતા દિશાવક હોય એની સંગતિ કરવી સાધર્મ્યો નો સંગ કરવો સાધર્મી નો પરિચય કરવો વિષય જાણવા માટે શાસ્ત્રો નો અભ્યાસ કરવો ઇત્યાદિ ગણવું પૂછવું વિગેરે વિગેરે એમ આવે. વ્યવહાર માર્ગ માં પોતે પ્રવર્તવું એટલે કે એવો વ્યવહાર માર્ગ એને આવ્યા વિના રહેતો એને પ્રવર્તવું એમ કહેવામાં પ્રવર્તન થાય છે ખરું ને પરિણમન માં પરિણમન માં એવો શુભ ભાવ હોય ન હોય ને કે મને કઈ આવતું નથી અમે તો ધ્યાનમાં રહી મૂંઢ લાગે છે અમે તો ઉપયોગ ના ધ્યાનમાં રહે ધ્યાન તો ગંધર ને ન રહે વધારે ઉંગળી કોણ હતો ગણધર જેવાને ધ્યાન અંતર્મુખ સિવાય વધારે નિર્વિકલ ઉપયોગ હોય શકે નહીં. ફાટ વારે રહે શાસ્ત્ર નો અભ્યાસ એટલે અભ્યાસ એટલે પાના પૂઠા નું તમને પાના પૂઠા નો વિકલ્પ થયાનો વિચાર વિશેષ ની જેટલી ગુણસ્થાન ભેદ સમજાય છે ને જીવના ભેદો પર્યાયના ભેદો બધો વિચારમાં લે
બરાબર.
વ્યવહાર માર્ગમાં પ્રવર્તનું બીજાને પ્રવર્ત આપવું બીજાને પણ એ ઉપદેશ આપવો એમાં આવે ને ઉપદેશ આવે એવો જ ઉપદેશ આવે એને આ હોય આ હોય આ હોય સંન્યાસ દર્શન જ્ઞાન થયા પછી પણ ભગવાન ભક્તિ હોય પૂજા હોય દયા હોય આ દાન હોય આ પ્રકારની સંગતિ હોય શાસ્ત્ર અભ્યાસ કરવો એમ બધું એવો વ્યવહાર નહીં નો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. એને આ વ્યવહાર નહીં નો ઉપદેશ જાણવો એ જાણવો એ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. સમજાણું કઈ છે ને યાર મોક્ષ ના પ્રકાશ ગ્રહણ કરવો કયા છે ને બેન નહીં ને અંગીકાર કરવો કયો છે ને વ્યવહાર ને ગ્રહણ નો અર્થ જાણવા લાયક જેવો એનો અર્થ છે ગ્રહણ નો અર્થ તું આદરવા લાયક છે એવો અર્થ એમ છે નહીં. બહુ વાત પણ તું આ તો જેને આ અંતરના ભાવમાં વધવું હોય અને વધેલાને પણ વધવું હોય એને રસ હોય એની વાત છે. બાકી તો પોતે પોતા અનાદિથી પાપના પોટલા કરીને મરીને જાય છે હેઠે ક્યાંય જેના રસ હોય એને કહે છે રસ નો ઊંડો રસ હોય ને બાપ બે કીર્તિ તો કીધું ને જેનાથી દરદી મળે એવો પ્રેમ હોય જેને હા હા સચ શું છે મારે શું છે કઈ રીતે અમે ક્યાં પંથે જઈ રહ્યા છીએ ને ક્યાં પંથે જવા થી શાંતિ મળે એવી જેને સખત છે સમજાણું કાય એવા જીવે વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો એટલે બરાબર હોય છે એમ એને નક્કી કરવું. વ્યવહાર ને એને કથનથી તો સત્યાર્થ કહેવામાં આવ્યો છે. એ શુભ ભાવ ને ભેદ ને કોઈ અપેક્ષા એ ત્રિકાળ ની અપેક્ષા એ જૂઠો કયો છે. કથન એટલે ત્રિકાળ ની અપેક્ષા એ. પણ જો કોઈ તેને સર્વ સત્યાર્થ જાણી છોડી દે, એ વ્યવહાર દયા પૂજા ભક્તિ શસ્ત્ર શ્રવણ આદિ છોડી દે, તો શુભ ઉપયોગ નો વ્યવહાર છોડે, તો જે શુભ ભાવ આવે એને છોડે, અને સદુપયોગ ની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી. અંતર સ્વરૂપમાં રમણકારો સદુપયોગ જાતા ધ્યાન ને ધ્યેય જ્ઞાતા જ્ઞાન ને એકાકાર જ્ઞેય આદિ થયું નથી. અને આ શુભ ભાવ આવે જ્ઞાન ઉપદેશ ની શૈલી છે. બાકી તો ભાઈ એવા હૃદય છે એ તો જેને એ શ્રાવે હોય એને શુભ ભાવ આવે. એ ગુણ નો પર્યાય નો એ વસ્તુ તો એવી છે, પણ એ ઉપદેશ ની પદ્ધતિ ની રીત એવી કોઈ હોય છે એને જરી જાણવી. એવી વિકલ્પ ની હદ જયારે એને આવવાની હોય તે આવીને કાળે રહે જ નહીં. એ આવે તેને જાણવું જોઈએ એનું નામ અંગીકાર કર્યું એમ કહેવામાં. આચાર્યો આમ કહ્યું છે, પણ પ્રભુ તું આચાર ના હૃદય કથન છે બાપા. એ હાથી ના દાંત બહાર ના બીજા ને ખાવાના, બહાર ના મોટા લાંબા લાંબા દેખાય ને હોનાના કોળા દેખાય, ખાવામાં કામ ન આવે. નાના નાના દાંત અંદર ખાવામાં કામ આવે. એમ આચાર્યો ના હૃદય તો કઈ જે છે એ કથન ની પદ્ધતિ ની શૈલી આવે છે. આમ કરવું, આમ કરવું, આમ આચરવું, સમજાણું. શુભ ઉપયોગ નો વ્યવહાર છોડે. ખરેખર તો જેને એ શુભ ઉપયોગ નો કાળ છે એને આવ્યા વિના રહેતો નથી. પાણી આ ઉપદેશ ની પદ્ધતિ માં કોઈ તદ્દન શુભ ના ભાવ ને સમજતો નથી, માનતો નથી, ઓળખતો બાપુ. એ શુભ ને ગુણના ભાવ ને જો છોડીશ ને તો જાણો શુદ્ધ ઉપયોગ ની સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી. સ્વરૂપ ની રમણતા માં અમૃત ના ઉદકાર તો આવ્યા નથી લીનતા ના. તેથી ઉલટો અશુભ ઉપયોગ માં જઈ કુશ ઉપયોગ માં જ આવી પાપ ના પરિણામ માં આવી ભ્રષ્ટ થઈ જઈ. એના વલણ માં એમ રહ્યા કરે કે આહું આહું, એટલે પછી પાપ ના પરિણામ થશે. આ પુણ્ય શું હવે, આ શું આ શું, એવા શુભ ઉપયોગ ને છોડે. આ નિશ્ચય દ્રષ્ટિ થઈ નથી અને ભાન આ પ્રમાણે છોડી દે. દ્રષ્ટિ વાળો પણ એમ જો ન ઓળખે કે આ ભાવ આવા હોય નહીં મારે અંતા સ્વીકાર ને સમજે ને કઈ આવતું ના ગોર જેવા દૂધ ને ખાંડ હાથર પીને હાથર ખાય હે પીડા હોય અને એ મારા ધ્યાન માં છે. અરે એ તો પ્રમાદ ના પોટલા છે
બરાબર.
સમજાણું કઈ વનસ્પતિ ની ઉપમાતી છે ને ભાઈ, ઝાડ 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 ને જેમ ભાન થી એમ આમના અમે તો બસ હે સુખ્યો દેખાય. અમે તો ધ્યાન માં જો અરે બાપા ધ્યાન ની કોઈ અજુ વાત નું છે. એકલો તો વિકલ્પ માં એમને ગુંચા ની થોડા વિકલ્પ ઉભા થાય, શરીર ની અનુકૂળતા સાતા દેખાય. જાણી ગયા એ જામું ન હોય, એ જામવા માં તો અંતર જાગતો પુરુષાર્થ અંદર માં પડ્યો હોય, જાગતો ધ્યાન અંદર હોય, પ્રકાશ નો પુંજ પ્રગટ થતો હોય વચ્ચે એ ધ્યાન એનું ભાન થયું નથી. અને શુભ ઉપયોગ ને છોડી દે, શુભ ભાવ ને સમજાણું કઈ ગુણ પરિણામ ને છોડી દે અને પાપ ના પરિણામ માં આવે ભ્રષ્ટ થઈ નરકે જાય છે. ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે ગમે તેમ, એટલે એને એ જાતનું ગૂઠે તેવા ભાવમાં પસંદ હે તો નરકાદી ગતિ નરક માં ને ઢોર માં હાલ્યો જાય. શુભ ભાવ છોડી ને શુદ્ધ માં આવ્યો નથી થઈ નો ત્રીજો રસ્તો એ રહ્યો. પાપ ના પરિણામ, વિષય વાસના, તૃષ્ણા, મોહ, ઘટાઘટ, નરક આદિ એટલે દૂર આદિ પરંપરા નિગોદ ને પ્રાપ્ત થઈ જો એનું ફળ. ઊંધી માનતા સ્વભાવ નું ભાન નથી, શુભ ભાવ આવે એનો આદર નથી. એટલે વ્યવહાર એ અશુભ સારી નહી આવે છે, એની વ્યવહાર એ ઉપાધિ જેમ માનવો જોઈએ એની એની ખબર. પણ ગમે ને આપણે તો એ બંધ નું કામ છે, કર્મ ચેતના, એ કર્મ ચેતના છે. કોણે ના કરી, કર્મ ચેતના જ છે, જ્ઞાન ચેતના નથી. કર્મ ચેતના એવા શુભ ભાવ ની ભૂમિકામાં હોય, એવા શુભ ભાવ ને ઉડે અને શુભ ભાવ થી લાભ માં નહીં, બે મૂંડ છે એમ કે છે. નરકાદી પરંપરા નેવો મીઠા થતા શુભ ભાવ નો કઈ પણ દરકાર ન મળે અને અશુભ માં ચાલ્યો જાય તો ક્રમે ક્રમે મીઠા દૃષ્ટિ થઈ ગયો છે, એ ક્રમે નરક માં નિગોદ માં જાય છે. સમજાણું કઈ સંસાર માં જ ભ્રમણ કરે, પરંપરા નિગોદ ને પ્રાપ્ત થઈ સંસાર માં ભ્રમણ કરે. માટી શુદ્ધ નહીં નો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા આ પર્યાય નથી. આમ તો શુદ્ધ નહીં વિશે જ્ઞાન ભાવ ત્રિકાળ છે તે જ છે, પણ એનું પૂરું આલંબન થઈને પૂરી દશા થઈ નથી. જેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય એવો પૂર્ણ ભાવ સંબંધ કેવલ ન થાય, જ્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન ત્યારે ત્યાં સુધી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન આદરેલો નહી. એવો વ્યવહાર મુનિ ને યોગ્ય મુનિ મહાવ્રત પંચ મહાવ્રત લગ્ન દિગંબર અચિલ પણ એક વાર આહાર એવો વિકલ્પ છઠ્ઠા ગુણસ્થાન ને આવ્યા વિના રે નહી. એ પ્રકારે ન માને ને બીજી રીતે માને રસ થઈ જ છે. જાણો એ કહેતો હતો મોક્ષ માં પ્રકાશ વાંચી ને જો નિશ્ચય માં લાભ છે. હવે વ્યવહાર માં પછી માઉસ ખાઈ દારૂ પીએ એમાં પાપ ક્યાં આવ્યું નિશ્ચય માં? અરે સાંભળ ને હવે મારા મારા પાપ થી તો નરક ને માઉસ ખાવાના ભાવ કોણ આપ્યા? એમ કે એમાં કઈ ક્રિયામાં તો કઈ કઈ છે નહીં, આત્મા નીચે નહીં, હવે મરી જઈ સીધું. ક્રિયાના ભાવ કોને ક્રિયા? માંસ ખાવાના, દાળ પીવાના, લંપટપણાના, પસંદ કરવાના ભાવ કોના છે? તારા છે કે જડના છે? જડના નહી, તારા માં થયેલા, તારા માંથી ભૂમિકામાં થયા છે
બરાબર.
એમાં એકાકાર થઈ શુભ ભાવ ને આદર એ જાત નો વ્યવહાર હે. દેવ ગુરુ શાસ્ત્રો વ્યવહાર નિમિત્ત વ્યવહાર પૂજની છે કે નહીં? કે ના ના વ્યવહાર થી અપૂજની છે, અપૂજની છે. નીચે થી બરાબર છે, ભગવાન ત્રણ લોક ના નાથ ને પૂજવા ને વંદન એ પણ વ્યવહાર થયો. સમજાણો પણ એવો વ્યવહાર હોય છે કે નહીં? એ વ્યવહાર ને કારણે ધર્મ થશે માને કરતા કરતા એ મૂંડ છે. અને એવો વ્યવહાર બીજો આવે એમાં આવો વ્યવહાર ન આવે એ માને એ પણ મૂંડ થઈને મિથ્યાતના સેવન થઈને નિરોધ માં જાય છે. સમજાણું કઈ? સમજાણું નહીં. આમાં બે વાત છે, અહીં વ્યવહાર આવે અને પ્રયોજનવાન વ્યવહાર એ જાણવો એવડો કે માર્ગ છે આવડો મોટો ઓપ્શન. મારગ બાપા એ તો નિમિત્ત નું કથન છે, જેવું આવ્યા વિના રહે નહીં. રાગ ને સંકિત કહેવું એ તે અભૂતાર્થ નહી નું વ્યવહાર નું કથન છે. રાગ ને જ્ઞાન કહેવું અને રાગ ને ચારિત્ર કહેવું એ તે માર્ગ છે, કઈ માર્ગ નથી. પણ ત્રિકાળ સ્વભાવ ને આશરે નિર્મળતા થઈ આવી જાતની અશુભતા નો અભાવ થઈને આવો જે નિમિત્ત ગણીને ઉપચાર થી તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો. ખરેખર તો એ બંધ માર્ગ જ, પણ એ વ્યવહાર માર્ગ આવ્યા વિના રહેતો નથી. ક્યાં પામ્યો છે કેવો? સમજાણું કઈ? એટલે કે તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય એટલે કેવલ્ય જ્ઞાન પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે. એટલે કે વ્યવહાર પણ પીકાળે બરાબર સમય સમય જે જાતનો હોય એ જાણવો તે યોજવા લાયક એવો સાદવાદ મતમાં અપેક્ષાના કથનમાં શ્રી ગુરુનો ઉપદેશ છે. સંતોનો, ધર્માત્મા, મુનિઓનો, કેવળીઓનો પણ આ જ ઉપદેશ.